योगिन्द्रम् विश्ववंद्यम् परब्रह्म परमात्मा स्वरूप स्वयं जय महाराज विश्ववंद्यम कया स्तुतिमा स्तुतिना वंदन मां आप समग्र सृष्टि ना विश्वना वंद्य छो प्रणम्य छो योगिंद्रम आप जे विग्रह धारण करीने अधरातल पर पधार्या छो आपनो योग परिपूर्ण छे। योग एटले परब्रह्म परमात्मा पोताना स्वरूप मां पोते जारे विलीन होय जीव जारे आत्मा साथे मळे जीव भाव त्याग करे शरीर भाव त्याग करे अने मात्र आत्म भाव राखे ने त्यारे एने आत्मानो सुमेळ योग थयो कहेवाय। आत्मानु अनुसंधान करवू एनु नाम छे योग। योगमां जेम सोयमां दोरो परोवामां आवे અને એ દોરો સોયની પાછળ ચાલે અને વસ્ત્રને સાંધે એમ મન જ્યારે સ્વરૂપમાં સુરતામાં સમાય પરોવાય ત્યારે યોગ સધાય સોયથી સંધાય અને યોગથી સધાય। આત્માની સાથેનો સંબંધ હું પોતે શરીર નથી પણ આત્મા છું એવો ભાવ સતત બને ત્યાર પછી એમાંથી આત્માનું સંધાન થાય આત્મ સાક્ષાત્કાર થાય અને એ સ્થિતિને કહેવામાં આવે છે યોગ સુમેળ થવો। પોતાના નિજ સ્વરૂપની અંદર વૃત્તિઓને સ્થિર કરી દેવી એમાં પરોવી દેવી એની અંદર ભળી જવું એનું નામ યોગ। સંસ્કૃતમાં જયારે રસોઈ હોય ને ત્યારે એ ભાઈ શિખંડ ને પૂરીની સાથેનો યોગ થાય ખીચડીને પાપડ અથાણું દહીં એની જોડે અને ઘી એનો યોગ કહેવાય તો એ સરસ લાગે। એ યોગ એટલે સુમેળ સાચો મેળ થાય। દાંપત્ય જીવનની અંદર પણ એને યોગ કહેવામાં આવે પતિ પત્નીને સારો સુમેળ થાય કે ભાઈ સારો યોગ થઈ ગયો છે એમ ચિત્ત વૃત્તિને આત્માનું અનુસંધાન થઈ જાય એનું નામ યોગ। યોગ એટલે સુચારુ રીતે સુમેળથી મળવું એનું નામ છે। ચલો સારો યોગ હતો આપણે મળી ગયા। આમ યોગ શબ્દની વ્યાખ્યા છે યુજ ધાતુ ઉપરથી યુજ એમાં એના ઉપરથી યોગ ધાતુ યોગ શબ્દ આવ્યો છે। યોજાવું ભેગા થવું તો યોગ એ આત્માનું સંધાન માટેની અવસ્થા માનસિક સ્થિતિ છે। મન વડે ચિત્ત વૃત્તિઓને પોતામાં સમાવી લઈ અને આત્માનું સંધાન કરવું એનું નામ છે યોગ। યોગના આસનો એમાં પણ આસનો સારી રીતે કરીએ તો આપણું શરીર નિરોગી રહે નિરોગી શરીર જ આત્મા સુધી પહોંચી શકે। આત્મા અવભાસેન પ્રસન્ન માનસમ આત્માનુભૂતિ ક્યારે થાય મન અને શરીર પ્રસન્ન હોય ત્યારે। પણ જો શરીર અને મન બે સાનુકૂળ ના હોય તો આત્માનું સંધાન થઈ શકે ખરું? તો આત્મભાવ કેળવવા માટે મન અને શરીર બંનેને સુચારુ નિરોગી રાખવા પડે। મનને પણ રોગ થાય જેમ શરીરને રોગ થાય ને એવો મનમાં રોગ પેસી જાય તો જલ્દી ખસે નહીં। મનનો રોગ બહુ બહુ ખરાબ હોય છે। મનનો રોગ આખા પરિવારને દુખી કરી નાખે એટલે મન અને શરીર બંને સ્વસ્થ હોય તેના માટે શું કરવું પડે? આસનો કરવા પડે, પ્રાણાયામ કરવા પડે. આસનોથી શરીર નિરોગી થાય અને પ્રાણાયામ વડે મન નિરોગી થાય. આસન અને પ્રાણાયામ બંને કરીએ, મન અને શરીર બંને સ્વસ્થ હોય તો પછી આત્મા અવભાસે ન પ્રસન્ન માનસમ, તો આત્મદર્શન થઈ શકે. અને એટલા માટે યોગના આઠ અંગો કયા છે અને એ રીતે યોગ આત્મા સુધી પહોંચવા માટે આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, આસન આ બધા એની અંદર આવી જાય. આઠ, એ આઠે અંગોમાંથી પસાર થઈએ ને ત્યારે યોગ થાય. જો અષ્ટાંગ યોગ ની અંદર સૌથી પહેલો તો આહાર સુધરવો જોઈએ, આહાર શુદ્ધિ. આહાર શુદ્ધ, મન શુદ્ધિ. જેનો આહાર શુદ્ધ થાય એનું મન શુદ્ધ થાય, તોફાન ન કરે, વિકૃત ન થાય, શાંત રહે. તો આહાર અન્ન ઉપર પણ બહુ મોટો આધાર રહે છે. જો અન્ન વિકૃત હોય તો પણ મન સ્થિર ન થાય. મન સાત્વિક અન્ન વડે જ બને છે, જેવું અન્ન એવું મન. જેવું આપણે જેવું ખાઈશું, બજારે છે, ઘરે છે, અને ઘરમાં પણ સાત્વિક હોય, પોતાની મહેનતનું હોય, બહુ સરસ મન શાંત થઈ જાય, સ્થિર થઈ જાય, નિર્વિકાર બને મન. ભક્તમાલની અંદર એક બહુ સરસ પ્રસંગ આવે છે. એક ત્યાગી સંત ભિક્ષા માંગવા નીકળે છે અને ભિક્ષા માંગે ત્યારે એટલું જ પૂછે, તારા ઘરમાં અનિતિનો દાણો તો નથી ને? પછી પેલો સામો કે, ના બાપજી, મારી ભિક્ષા આપને માટે યોગ્ય નથી. અનિતિનો દાણો પણ મનને સ્થિર ને શાંત શુદ્ધ ન થવા દે. તો ભિક્ષા માંગતા કહ્યું કે જાઓ અમુક ગામની અંદર માણસ છે, આ નજીક જ ગામ છે, ત્યાં જઈને તમે ભિક્ષા લેશો ને? તો એક જણને ત્યાં એને બતાવેલું, ત્યાં ભિક્ષા કરવા માટે નારાયણ હરિ કર્યું, ભિક્ષા લેવા ગયો. તો પેલાએ કહ્યું કે હું આવી ભિક્ષા લઉં છું, શુદ્ધ અન્ન. તો કહે છે, પ્રભુ આ વખતે ખેતી કરતા મારા બળદે બાજુના ખેતરની અંદર મોં મારી દીધું હતું, એટલે મારે ત્યાં તમે માગો છો એવો શુદ્ધ અન્નનો દાણો નથી. એટલે ચાલતા થયા, પણ કે તે જતાય અમુક ઘર છે ત્યાં આગળ જાઓ, તમને મળશે. એ સંત ત્યાં ગયા, નારાયણ હરિ કહ્યું, મારી આ શરત છે કે પધારો. કઈ વાંધો, એને નહી ધોઈ શુદ્ધ થઈ, પાણી કુવાનું શુદ્ધ લઈ આવી, રોટલો ઘડ્યો, એની થાળીમાં રોટલો ને મૂકવાનું શું મૂક્યું, અને પેલો માલિક એનો સામે પંખો કરવા માટે બેઠો ને સેવામાં, આપ જમો. જમવા માંડ્યું, અડધો રોટલો ખાધો ને ત્યાં હા હા આમ થઈ, એકદમ થઈ ગયું. કે શું થયું? કે છે કે દરિયામાં એક વાણ ડૂબતું હતું અને પ્રાર્થના કરતો હતો, એને બચાવી લીધું. એટલે પેલા એ તરત થાળી ખેંચી લીધી, બસ મારા ઘરનો આટલો જ રોટલો ખાવાનો તમારો અધિકાર હતો. અન્ન શુદ્ધિ મનોશુદ્ધા. દરિયામાં ડૂબતું હતું, પેલાના ઘરમાં બેઠા બેઠા એને ખબર. તો અન્ન શુદ્ધિથી મન શુદ્ધ થાય છે, અને એ એના માટે આહાર શુદ્ધિ પણ કહી છે. આહાર, વ્યવહાર, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, આસન અને સમાધિ. સમાધિ એટલે પોતે પોતાનામાં સ્વરૂપની અંદર જ છેક પહોંચી ગયો. તો આ છે યોગ. તો એ યોગની અંદર શ્રેષ્ઠતર યોગીઓમાં ઇન્દ્ર, સમ્રાટ નહીં, રાજા નહીં, યોગિન્દ્રમ વિશ્વવંદ્યમ. આપ યોગીઓના પણ ઇન્દ્ર, યોગીઓના રાજા અને રાજાના પણ રાજા ઇન્દ્ર છો આપ. તો એ ઊંચી અવસ્થા વાળા પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ જય મહારાજ એમની સ્તુતિ કરતા કે છે કે આપ કોણ છો? યોગિન્દ્રમ. આપ યોગીઓના રાજાઓના પણ રાજા ઇન્દ્ર છો. કેટલી ઊંચી તપસ્યા હશે, કેટલું પરમાત્મ તત્વ એમનામાં જળહળતું હશે કે જેથી પ્રાર્થી ભક્તે યોગિન્દ્રમ સિદ્ધું કહી દીધું. માત્ર યોગી નહીં, યોગી રાજ પણ નહીં, યોગિન્દ્રમ. જે દર્શન થયા સ્તુતિ કરતા કરતા, અને જે કઈ મહારાજ જય મહારાજમાં પરમાત્મા સ્વરૂપે દર્શન થયા એ પ્રમાણે એના હૃદયમાંથી, એની નાભીમાંથી જય મહારાજ પ્રત્યે આ એક ભાવ ઉદ્ભવ્યો. અને જય મહારાજના સ્વરૂપને આપણા સૌને માટે દર્શન કરાવ્યું. જય મહારાજ કોણ છે? કોઈ સામાન્ય તપસ્વી નથી. જેમ ભગવાન રામ માટે કહ્યું કે આ કોઈ સામાન્ય રાજકુમાર નથી, આ તો સ્વયં પરમાત્મા ભગવાન આવેલા છે, એમ જય મહારાજનું સ્વરૂપ પણ કોઈ સામાન્ય સંત કે તપસ્વીનું નહીં, માત્ર યોગીનું નહીં, યોગી રાજ નહીં પણ યોગિન્દ્રમ. સમસ્ત દેવોના પણ જે દેવ, એ જે ઇન્દ્ર રાજા. તો જય મહારાજમાં જે દર્શન થયા એમના સ્વરૂપના, અને એમનું જે તપ ને તે જે જળહળતું હોય યોગી તરીકેનું તેજસ્વી હોય, ત્યારે જ યોગિન્દ્ર તરીકે એમને દર્શન થયા હોય. તો એ યોગિન્દ્રમ કહીને જય મહારાજને નવાજી એમને વંદન કર્યા. અને એવું આપનું અદભુત સ્વરૂપ છે કે વિશ્વમાં સમગ્ર સૃષ્ટિની અંદર એવા દર્શન ન થાય, મળે નહીં. ઇન્દ્રના દર્શન કરવા હોય તો ક્યાં જવું પડે? વૈકુંઠમાં, સ્વર્ગમાં, ધરાતલ ઉપર તો નથી. એમ જય મહારાજના દર્શન ધરાતલ પરના સામાન્ય કોઈ તપસ્વીના નથી. એ તો દેવોના દેવ ઇન્દ્રના સમાન છે, એથી પણ વિશેષ. અને એટલા માટે આપ કેવા છો? વિશ્વવંદ્યમ. સમગ્ર સૃષ્ટિના આપ વિશ્વવંદ્ય છો. દરેકને આપના દર્શન થતાની સાથે એને વંદન કરવાની હૃદયમાંથી ભાવના ઉત્પન્ન થાય કે ચાલો આ કોઈક મહાન સિદ્ધ કોઈ તેજ છે, પરબ્રહ્મનું સ્વરૂપ છે, લાવ એના દર્શન કરી, એને પ્રણામ કરી. દર્શન થતાની સાથે જ સહજ વંદન કરવાની ઈચ્છા થઈ જાય. અને તે અમુકને જ નહીં, દરેકને. જીવ માત્રને એમ થાય કે અમને અમને વંદન કરીશું, એમની નજીકમાં જઈશું તો આપણો ભાવ સુધરી દેશે અને આપણો ભાવ પાર કરી દેશે. જો આવા વિશ્વવંદ્ય આપણને સાંપડ્યા હોય, મળ્યા હોય, ચાલો ને એમના દર્શન તો કરી લઈએ. દર્શન કરવાથી પણ કઈક મળશે. જેના દર્શન કરતા પાપ બળે, દુઃખ જન્મ મરણ કેળા ટળે. પાપ બરસે તો બરસે, અને જન્મ મરણના દુઃખો પણ મટી જશે. મોતનો દુઃખ કેવું હોય છે? જેને મોત પોતાની નજર સામે જોયું હોય એ કેવા રોડ કકર કરતા હોય છે, કેટલા દુઃખી, કેટલા પીડિત હોય છે. તો એ બધા દુઃખો છે એને ટાળવા વાળા જય મહારાજ છે. દુઃખ જન્મ મરણ કે રાટળે, જેના દર્શન કરતા ત્રિવિધ તાપ દર્શન સે ટાર વિશ્વવંદ્યમ છે. એમની સમીપમાં જાઓ, એમને શરણે જાઓ, એમના સાનિધ્યમાં જાઓ, દર્શન કરો ને એટલે ત્રણેય પ્રકારના તાપ, દૈહિક, દૈવિક અને ભૌતિક, આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણ ક્યાંથી આવે? વિચારોની આંધી મનમાંથી આવે, જબરદસ્ત તોફાન આવે, એનું નામ આંધી. શરીરને થાય રોગ કોઈ પણ, નામ વ્યાધિ. અને વ્યવહારમાંથી જે કંઈ આવે નામ ઉપાધિ. ત્રિવિધ તાપ આને કહે છે, આંધી, વ્યાધિ અને આ ઉપાધિ. ઘરમાં નથી, ઘણી વાર કંટાળી તર બોલીએ ને, આ ઉપાધિઓ ક્યાં આવીને પડી? એ વ્યવહાર માદા પડી, તાર રોગ શરીર હેરાન કરે. ભજન ક્યારે થઈ શકે ખબર છે? ત્રિવેણી હોય, જેમ પ્રયાગરાજમાં ત્રિવેણી છે, ત્રણેય નદીઓ મળે છે ગંગા, યમુના, સરસ્વતી, એમ આપણા જીવનની અંદર પણ રોજ ત્રિવેણી નું તીર્થ બને ને તો જ શાંતિથી ભજન થાય. મન સાથ આપે, શરીર સાથ આપે અને સમય સાથ આપે, આ ત્રણ સાથ આપે ને તો જ આપણા જીવનની અંદર ત્રિવેણી ભજન તીર્થ બને. શરીર એ સારું હોય, મને સારું, પણ સમય સાથ ના આપતો હોય, સમય સાથ આપતો હોય, શરીર એ સાથ આપતો હોય પણ મન સાથ ના આપે, તો શરીર માદું પડ્યું તો સમય અને મન શું કરવાના હતા? પણ ત્રણેય સાનુકૂળ હોય ને તો જ ભજન થઈ શકે, તો જ શાંતિથી બેસી શકે. તો એ જે ભજન છે, જે કઈ સાધન છે, એ જ માણસને સ્વસ્થ બનાવે છે પોતાના નિજ સ્વરૂપ સુધી પહોંચાડવામાં. એટલું તો જરૂર સમજવાનું આપણે કે શરીરને સ્વસ્થ બનાવવું છે, મનને સારું રાખવું છે, તો સૌથી પહેલા અન્નને સુધારો. જે ખોટી કુટેવો હોય એ છોડી દો. જે રમણ મહર્ષિ કહે છે, મનને શાંત રાખવું હોય ને તો સાત્વિક મિતાહાર કરો. સાત્વિક ખરો પણ ઓછો, માપ કરતા થોડુંક ઓછું, તો આળસ ન આવે. જોજો, ખાધા પછીથી તરત બેઠો બેસો તો ઝોકા આવશે, ઊંઘ આવશે. કેમ? મિતાહાર નથી. જરા દાબીન ખવાઈ ગયું હોય પણ તમે જમો, પણ થોડુંક ઓછું જમો જોઈએ. ગમે એટલું બેસશો, ગમે એટલું લક્ષ વાંચશો તો ઊંઘ નહીં આવે, ઝોકું નહીં આવે. આ માપ સાત્વિક મિતાહાર. સાત્વિક મિતાહાર ની અંદર પણ જે અભક્ષ છે એને ન ખાવું, બને ત્યાં સુધી ઘરનું જ ખાવું, બને ત્યાં સુધી પોતાની કમાણીનું જ ખાવું, પારકું ન ખાવું. એટલે બધા નિયમો શું કેમ કરેલા છે? વાસ્તુનું ન ખાઈએ, શ્રીમંતનું ના ખાઈએ, આનું ના ખાઈએ, પેલા ભૂમિપૂજનનું ન ખાઈએ. કેમ? કે એ પ્રમાણે આપણે એ પારકા અન્નથી દૂર રહીએ, અને જે વૈભવી વિલાસી ભોજન હોય, લગ્નના ભોજન કરવા જવું જોઈએ, વિલાસી ભોજન જમ્યા પછી તમને શાંત નહીં રહેવા દે. સાધુને સાત્વિક ઘરનું જ જમો. જુઓ પછી કોના હાથનું જમવું એ પહેલો વિચાર કરવો પડે. કોના હાથનું બનેલું ખવાય ને કોના હાથ ના ખવાય, કોના હાથનું બનાવીશું મનમાં કેવું શું થશે? ચૈતન્ય મહાપ્રભુજી હતા ને, ભિક્ષા કરવા નીકળે તો ભિક્ષા કરતા પેલા ભિક્ષા આપવા આવે પણ તરત પોતાનું પાત્ર પાછું ખેંચી લે. કેમ બાપજી? તો કે 21,000 નામ જપ કર્યા છે. એના બાપ 21,000 નામ જપ કરજે પછી તારી ભિક્ષા લઈશ. જે દિવસે 21,000 નામ સ્મરણ ભજન જપ કરું ત્યારે તારી ભિક્ષા લઈશ. 21,000 એટલે શ્વાસો શ્વાસ, શ્વાસે શ્વાસે સ્મરણ કર, અને સ્મરણ કરતા કરતા ભિક્ષા બનાવ તો તારી ભિક્ષાનો સ્વીકાર કર. આમ ત્યારે ભજન થતું. તો સાત્વિક મન બનાવવા માટે પણ, આત્માનુસંધાન કરવા માટે પણ આહાર શુદ્ધિની જરૂર છે. આહાર શુદ્ધ મનઃ શુદ્ધિ, જેટલું આપણું ખાવાનું શુદ્ધ પવિત્ર સાત્વિક હશે એટલું જ મન આપણું શુદ્ધ અને સાત્વિક બનશે. પણ જ્યાં ખોરાક બગડ્યો, મને બગડવાનું, વિચારો બગડવાના, જીવન બગડવાનું, વ્યવહાર બગડવાનો, આ ભાવ બગડવાનો, મહાપુરુષો એટલા માટે જ સાત્વિક અન્ન અન્ન લે. સાત્વિક પણ મિતાહાર ઓછો. બહુ સરસ લાગે છે ને બહુ ફાઇન થયું છે, લાઈન ફરી મોકલે. પેલો પરાણે પીરસવા આવ્યો તો પછી થોડુંક લઈ લઈએ, સાત લાવો. કઈ વાંધો, ખબર છે કે અંદર તો એની ક્ષમતા પૂરી થઈ ગઈ છે, છતાંય લેવાનું મન થાય. સારું થયું, ગેરજન હોય છે, એક ગોળી લઈ લઈશું. ભલે ડાયાબિટીસ થયો, પણ એ રીતે જીવન સંયમ વાળું નથી થઈ શકતું. સંયમિત બનવા માટે પણ આહાર શુદ્ધિની આવશ્યકતા છે. ભોજન બનાવો ને રસોઈ, બીજી વાતો કર્યા સિવાય, ટીવી ચાલુ રાખ્યા સિવાય, નામ સ્મરણ જપ કરતા કરતા, સત્સંગ જે સાંભળ્યો હોય એને એને વાગોળતા વાગોળતા, એ ભજનની પંક્તિ હોય, શ્લોકો હોય, વિષ્ણુ સહસ્ત્ર હોય, એનું નામ જપ કરતા કરતા એ કરો. આજે સવારની વાત કરી, સવાર ઉઠ્યા ને તે પેલા તો અંદર ચાલુ હતું નામ સ્મરણ, શ્લોકો મંત્રો જ ચાલુ હતા. એટલે સવાર જ્યાં આટલું સરસ થાય જેનું સાત્વિકતાથી, ભગવત સ્મરણથી, એના મનને સાત્વિકતા, શાંતિ, સંયમ, સદાચાર બધું આપોઆપ સહજ ભાવે મળી જાય. નહીતર ઊંઘતાની સાથે એવા વિચાર આવી ગયા હોય, શાંતિ હોધવી મુશ્કેલ પડે. કઈ છે ઘરમાં, કોઈ કઈ પેટી મૂક્યો છે, કઈ થેલીમાં રહી ગયો છે, કયા કબાટમાં મૂક્યો છે, હોધી કાઢો જોઈએ. ક્યાંથી લાવવું? ઉઠતાની સાથે જ જ્યાં અશાંતિ હોય, જાગતાની પહેલી સેકન્ડે સારું સ્મરણ કરો, સારો વિચાર કરો, ભગવત સ્મરણ કરો, અને ત્યાર પછી પણ ધીરે ધીરે ભલે દાંત બ્રશ કરતા હોઈએ, નામ સ્મરણ જપ એનો વિચાર અવશ્ય મનને શુદ્ધ કરશે, શાંત કરશે. અને શુદ્ધ અને શાંત થયેલું મન જ ભજન સ્મરણ કરી શકશે. તો આમ આહાર શુદ્ધ મનઃ શુદ્ધિ, તો એ રીતે મન શુદ્ધિ છે તો જ આપણે શાંતિથી સુખેથી જીવી શકીશું. યોગીન્દ્રમ, યોગીઓના ઇન્દ્ર છે, એટલે યોગ, યોગ માર્ગે આગળ વધવા માટેનો આ પહેલું પગથિયું છે. અને એ જ્યાં આહાર શુદ્ધિ થઈને તમારે પ્રયત્ન નહીં કરવો પડે, તમે માળા લઈને બેસો, શાંતિથી જપ ધ્યાન કરવા બેસો, તો ભજન એની અંદર આપોઆપ પરો હોય જશે. સરસ દેખતી આંખ હોય, સોયને દોરો લઈને તરત જ આમ પરવી દેવાય, પણ આંખની આંખની નજર જ ઝાંખી થઈ હોય, કેટલો પ્રયત્ન કરો ને ચશ્મા નાખો તોય પાછું છેડો તો અંદર પરોવાય જ નહીં. તો આપણે સૌએ એક સાધક તરીકે બને ત્યાં સુધી આહાર શુદ્ધિનો આગ્રહ રાખો. જેટલી આહાર શુદ્ધિ થશે ને, અનુભવે કહીએ છીએ કે આહાર શુદ્ધિ જેટલી જેટલી વધતી ગઈ, એની સાથે મિતાહાર વધતો ગયો, તેમ 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 મનની અવસ્થા ઉપર ઉઠી. તો એ સહજતાથી મનની સ્થિતિ આપોઆપ દુર્ગુણોનો ત્યાગ કરે, દુરાચારનો ત્યાગ કરે, દુર્વિચારનો ત્યાગ કરે, મન જ છોડતું જાય, મન જ છોડતું જાય. જેમ નાનું બાળક હોય તો પેલું માં સાથે રમે, પછી રમકડા સાથે રમે, પછી નાના નાના લંગોટિયાઓ જોડે રમે, પણ પેલું બધું છૂટતું જાય. માં બૂમ પાડે કે ફરી આમ આઈને બેટા ચાલ પાછો, તોય ના આવે. કેમ? માં છૂટી ગઈ, રમકડા છૂટી ગયા. એમ આગળ જાય, ક્રિકેટમાં પડ્યો તો આખા ફરિયા ઘરને છૂટું, ભણવા બેઠો તો એ પણ આગળ પાછળનું બધું છૂટી, ભણી નોકરી ગયા તો પછી ભણવાનું પણ છૂટી ગયું. આમ પ્રગતિ જીવનની, એમ મન પણ પ્રગતિ વાળું થતું જાય. સાત્વિકતા, શાંતિથી બેસાય, મન હેરાન ન કરે, ત્યારે સમજવાનું કે જય મહારાજ મારામાં આવિર્ભાવિત થયા છે, હવે આવીને વસ્યા છે. અને એ જ અંદરથી પ્રેરણા આપી રહ્યા છે, અંદરથી જ આ પ્રકારના ભાવો એ જ મને પ્રગટ કરાવી રહ્યા છે, એવી ભાવનાથી કર્યો. તો સ્તુતિના પ્રથમ શબ્દની અંદર, પ્રથમ જ સંબોધનની અંદર કહ્યું કે યોગીન્દ્રમ, આપ તો યોગીઓના પણ યોગી, યોગીઓના યોગીઓના પણ યોગી છો આપ. યોગીન્દ્રમ, માત્ર યોગી નહીં, યોગીરાજ નહીં, યોગીન્દ્રમ સર્વસ્વ આવી ગયું. બધા જ દેવોનો રાજા, એટલે વિષ્ણુ ભગવાનનો પણ રાજા થઈ ગયા, કારણ કે એને બધું સંભાળ. તો આમ સમગ્ર સૃષ્ટિની અંદર પરમાત્માનું જે સ્વરૂપ છે એ સ્વયં જય મહારાજ આજે યોગીન્દ્રમ થઈને સૌના વંદનને ઝીલી રહ્યા છે. જય મહારાજ.